25 મે 1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 706 ઉપર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 553 મૂળ કેસેટમાં અવાજ ખૂબ જ ધીમો છે તથા હમિંગ છે.
જ્યારે કોઈ પણ વિષયમાં વૃત્તિ જાય, જેમ કે ખાવામાં વૃત્તિ ગઈ, કોઈને પીવામાં વૃત્તિ હોય, કોઈને ખાવામાં વૃત્તિ હોય, કોઈને સાંભળવાની વૃત્તિ હોય, સંગીત વગેરે, એમ જુદા જુદા પ્રકારે પર વિષયોમાં વૃત્તિ હોય છે. અને પૈસાનું મેળવવાની જે વૃત્તિ છે એને તૃષ્ણા કહે છે. તૃષ્ણા છે એ ખાસ વૃત્તિનું નામ આપ્યું, કારણ કે બેને વૃત્તિ કહી શકાય, એ જનરલ છે. આમને શું છે કે કોઈ એક પ્રકારની વૃત્તિ એ રોકી શકે છે એમ એમને લાગ્યું હશે. તો વૃત્તિ તો હું રોકી શકું છું, તમને નામ નથી આપ્યું હું કેવી વૃત્તિને રોકું છું, એ નામ કેશુદાલભાઈ નથી આપ્યું. પણ હું વૃત્તિને રોકું છું અને તે કરતાં તો વિશેષ મને અભિમાન થઈ આવે છે. વૃત્તિને રોકતા જે ગુણ થવો જોઈએ, એ ગુણ થવાને બદલે એ વૃત્તિને રોક્યાના અભિમાનનો અવગુણ પોતાને વધારે પાસે છે એમ પોતાના પરિણામના અવલોકન ઉપરથી એમને લાગ્યું છે. એટલે એનો ઈલાજ, એનો ઉપાય શું કરવો એ પૂછે છે કે મારે શું કરવું હવે આમાં. તો એક વૃત્તિમાં નથી રહેતો, એમ બીજી પ્રકારની વૃત્તિઓમાં રોકાય એવું રોકી શકું છું, પણ તૃષ્ણા જે છે એ એક વૃત્તિ છે કે જેને હું નથી રોકી શકતો. એમાં શું હોય છે કે કોઈ માણસ કોઈ વૃત્તિને રોકી શકે અને કોઈ વૃત્તિને ન રોકી શકે, એવું પણ બને ને. એ આમાં પણ એવું જ છે કે તૃષ્ણાની વૃત્તિને પોતે નથી રોકી શકતા, ત્યારે બીજી વૃત્તિને એ રોકી શકે છે. શું એમ એમની યોગ્યતા ઉપરથી લાગે છે. વૃત્તિ આજે સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તો પણ કરવો ઘટે. ગુણ થવો જોઈએ એટલે શું કે આત્માને કોઈ પ્રકારનો અવગુણ તો ન થવો જોઈએ ને. ગુણ અને અવગુણ પ્રતિપક્ષમાં છે. અભિમાન થાય તો અવગુણ થાય, તો અભિમાન રહિતપણે વૃત્તિ રોકાઈ જાય એવી સહજપણે ક્રિયા થવી જોઈએ વૃત્તિ રોકવાની, કે વૃત્તિ ઉત્પન્ન જ ન થાય. એમાં શું થાય છે કે પુરુષાર્થ ઓછો હોય, યોગ્યતા એટલી કેળવાણી ન હોય, અને મહેનત કરીને, પરિશ્રમ કરીને, થોડું દમન કરીને પણ વૃત્તિ રોકતા હોય છે, તો એને એ વૃત્તિ રોકવાનો અહંભાવ થવાની શક્યતા વધારે છે. પણ જેને સહેજે વૃત્તિ ઉત્પન્ન થાય એવી કેળવણી થઈ હોય, એવી દશા થઈ હોય, એને એ સંબંધીનો અહંભાવ થવાની શક્યતા ઓછી છે. કે તો શું છે, સહજ છે એમ એને લાગે, કે તો સહજ વાત છે, મારા માટે એ વાત કોઈ મોટી વાત નથી. શું જેમ કે માણસ ઉપવાસ કોઈ સહેજે કરી શકે છે, અને કોઈને ઉપવાસ કરવામાં મહેનત પડે છે, ભૂખ્યું હું મારા માટે તકલીફ આવું, પણ આપણે ગમે એમ કરીને ઉપવાસ કરવો હોય તો એક બે ખેંચી કાઢીએ, ત્યારે કોઈને રમત વાતમાં 5-10 ઉપવાસ કરી શકે એવા હોય છે, એમ બને છે કે નહીં? તો ખાવા ઉપરની વૃત્તિ રોકી, અથવા નક્કી કરે કે ભાઈ ગળપણ નથી ખાવું, ગળું ભાવે છે માટે આપણે વૃત્તિને રોકવી છે, ગળું બંધ આપણે આજથી 6 મહિના બંધ, કે 12 મહિના બંધ, કે 1 મહિનો બંધ, કે ગમે એમ કરીને પ્રયોગ કરે ને માણસ. તો મેં આમ કર્યું, મેં આમ કર્યું, એ અહમ ભાવેનો જે છે એ એમને સતાવે છે, કે આ મને થવું ન જોઈએ પણ થાય છે ખરું, કરવું શું? એટલે એ પ્રશ્ન એમણે ઉઠાવ્યો છે અને એનું સમાધાન માંગ્યું છે પત્ર દ્વારા. વૃત્તિ આદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તો પણ કરવો ઘટે. વૃત્તિને છૂટી મૂકવી નહીં એમ કે છે. શું ત્યારે તમને ખ્યાલ આવ્યો કે આપણી આ વૃત્તિ છે એ વૃત્તિ આપણને નુકસાન કરે છે, રસ તીવ્ર થઈ જાય છે અને તીવ્ર રસે કરીને ઘણું નુકસાન થાય છે, તો એને રોકવી. શું પછી અભિમાન મટાડવાનો બીજો ઉપાય બતાવશે પોતે, પણ એકવાર તો વૃત્તિને રોકવી. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર છેદ રાખવો. હવે જે અભિમાન થઈ જાય છે એને કારણે અહંભાવ ઉત્પન્ન થાય છે, તો એનો ખેદ કરો કે આ મને શા માટે થાય છે, એનો વૃત્તિ રોકું છું, પણ તો મારે તો લાભ લેવો છે અને બધે નુકસાન પાછું જાય એવું બને છે, એ મને ઉચિત નથી, એનો ખેદ નિરંતર ખેદ કરવો. વૃત્તિ રસ વૃત્તિ જતી હોય તો રસ તીવ્ર હોય તો જ વૃત્તિ જાય, રસ આવતો હોય તો જ વૃત્તિ જાય, ને અથવા સુખ બુદ્ધિ હોય તો વૃત્તિ જાય. સુખ બુદ્ધિને કારણે વૃત્તિ જાય છે. હવે સુખ બુદ્ધિ તોડવા માટે વૃત્તિ ન જાય એના માટે રોકી લઈએ છે, તો બધી બીજી મુસીબત ઊભી થઈ કે વૃત્તિ રોકાનું અભિમાન થવા માંડ્યું. જેમ કે ત્યાગનું અભિમાન, દાનનું અભિમાન કરે છે, મારા નામની તમારે આટલી તકતી ચોળવી પડશે, એ પણ હું કહું એવડી સાઈઝની. એક દાતા મળ્યા હતા એવા, હું પૈસા તો આટલી મોટી રકમ આપું મને એનો વાંધો નથી, એમાં બાર્ગેનિંગ ઘણું કર્યું, કસવા છતાં કસતા હતા, તમે હતા એમ એ વખતે, હું આટલાને આટલા લાખ આપું, આટલાને આટલા, હજી થોડા ઓછા કરો તમે, હા સમાધાનથી ભાઈ આટલા લાખ નક્કી. તો કે તમારી બીજી શરત એ છે કે તમારે ત્યાં મેં આટલા રકમ આપી છે એની તકતી મૂકવી પડશે અને એની સાઈઝ આટલી, આટલી સાઈઝની તકતી હોવી જોઈએ, અને એ તકતીમાં આટલી સાઈઝના અક્ષર, મારા નામનો અક્ષર છે એ આટલી સાઈઝના હોવા જોઈએ. આપણા મોક્ષની વાત છે, અન્ય સંપ્રદાયમાં તો આ બધું છે, દિગંબર શ્વેતાંબરમાં તો આ બધું, અત્યારે સંપ્રદાયોમાં તો બધું ઘણું આવું દાનની પાછળ નામનું ઘણું ચાલે છે. આપણે ત્યાં શક્તિદાન અત્યાર સુધી નહોતા લેતા, પણ હવે બધું થોડું થોડું ચાલુ થઈ ગયું. ગુરુદેવ હતા ત્યાં સુધી ગુરુ બધી શરત, પૈસા લેવા લોભી ઊભા હોય તો પછી તો ઓલાની શરત માન્ય કરવી જ પડે, માન્ય કરે. એટલે એ અભિમાન છે, એ ત્યાગનું દાનનું પણ અભિમાન છે. એના ઉપર નિરંતર ખેદ રાખો. તેમ બને તો ક્રમે કરીને વૃત્તિ આદિનો સંક્ષેપ થાય, અને એમ કરી શકાય તો એ વૃત્તિનો સંક્ષેપ થાય અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય. બંનેનો ઉપાય બતાવ્યો. ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ ક્રોધ તૃષ્ણા આદિ ભાવ નિર્મૂળ થાય, તે સત્ય છે. એ વાત સાચી છે કે જો સાચું જ્ઞાન પ્રગટે તો પ્રકૃતિ ઉપર અસર કરે. તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પહેલા, જ્ઞાન થયા પ્રથમ એટલે એ પહેલા તે મોળા ન પડે કે ઓછા ન થાય. એમાં શું કહેવું છે? આમ શા માટે કહ્યું છે આ વાતને? કોઈ એમ કે ભાઈ અમે તો કઈ જ્ઞાની થયા નથી, અમારી તો હજી કોઈ જ્ઞાન દશા છે નહીં, બટ અમને તો આવા પરિણામ થાય જ તે. અમને કૃષ્ણના પરિણામ થાય, ક્રોધના પરિણામ થાય, બધું થાય જ ને અમને તો. એમ ન લેવાય. જ્ઞાન થયે તે પરિણામોનો નાશ કરી શકાય છે, પણ એનો અર્થ એવો નથી કે મુમુક્ષુની ભૂમિકામાં એ મોળા ન પડે. તે મોળા પડ્યા છે એમ કે છે. એ પરિણામો ફીકા પડ્યા, નિરસ્ત થયા, તારે તો ભૂમિકા નિરસ્ત કરવાની તો છે, તો નિરસ્તા તો લઈ આવે એમ કે છે. શું એટલે એ વચનોનો એવો પરમાર્થ નથી, શું એવો અર્થ એમાંથી નહીં કાઢવો જોઈએ કે મુમુક્ષુને તો ક્રોધાદિ પરિણામ હોય, તૃષ્ણાના પરિણામ હોય, એમ એમાંથી ન કાઢવું જોઈએ. એ પરિણામ મોળા પડવા જોઈએ. મૂળ સહિત છેદ તો જ્ઞાને કરીને થાય. એ વાત સાચી છે કે મૂળમાંથી છેદવા માટે તો જ્ઞાન જોઈએ. શું પણ કષાય આદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન થશે ત્યારે એ મટશે, પણ જ્ઞાન ક્યારે થશે કે મોડા પડશે ત્યારે. મોડા પડ્યા વિના ત્યારે સીધું જ્ઞાન થઈ જાય એમ ઈચ્છે છે તો કે આ એમને અત્યારે ભલે રહીએ, પછી જ્ઞાન થશે ત્યારે જશે. અમે જ્ઞાન થવાની રાહ જુઓ, અત્યારે તો આપણા કઈ જાય નહીં એમ નથી. એ મોડા પડ્યા વિના જ્ઞાની થવાનું નથી. કષાય રસ પહેલા ઘટે અને કષાય પછી મટે. કષાય રસ મટ્યા વિના કષાય મટે એવું કદી બધું નથી. એ તો દર્શનમાં પણ એમ છે. આ તો ચારિત્રમોની વાત થઈ, આ પરિણામો તો ચારિત્રમોના છે. પણ દર્શનમાં પણ દર્શનમોનો અનુભાગ પહેલા ઘટે પછી ચારિત્રમોનો પરિણામ મટે એમ છે. કૃષ્ણના પરમામાં ચાલતા તણાઈ જવા, ચાલતા તણાઈ જવા બસ. આમ તો ચારિત્ર પ્રધાનપણે તો ચારિત્ર ગુણના છે, પણ સુખ બુદ્ધિ છે એને કારણે જે તાણ આવે છે એ સુખ બુદ્ધિ છે, એ દર્શન ગુણના પરિણામ છે. તો આધાર બુદ્ધિ છે એ દર્શન ગુણના પરિણામ. નીચેનો પ્રશ્ન છે. ઉત્તર: વસ્તુઓ ઉપર તુષ્ટ ભાવ લાવવાથી, જેમ ફૂલ સુકાવાથી તેની સુગંધ થોડી વાર રહી નાશ પામે છે અને ફૂલ કરમાઈ જાય છે, તેથી કાંઈ સંતોષ થતો નથી, તેમ તુચ્છભાવ આવવાથી ઇન્દ્રિયોના વિષયોમાં લુબ્ધતા થતી નથી, પાંચ ઇન્દ્રિયમાં જીવા ઇન્દ્રિય વશ કરવાથી બાકીની ચાર ઇન્દ્રિયો છે જે વશ થાય. એટલે નાને પુરુષને શિષ્ય પ્રશ્ન પૂછો કે 12 ઉપાંગ તો બહુ ગહન છે અને તેથી મારાથી તો સમજી શકાય તેમ નથી શાસ્ત્રની વાતો, માટે 12 ઉપાંગનો સાર જ બતાવો કે જે પ્રમાણે વર્તું તો મારું કલ્યાણ થાય. ત્યારે સદગુરુએ ઉત્તર આપ્યો કે 12 ઉપાંગનો સાર તમને કહીએ છીએ કે વૃત્તિઓને ક્ષય કરવી. આ વૃત્તિઓ બે પ્રકારની છે, કઈ? એક બાહ્ય અને બીજી અંતર. બાહ્ય વૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું, તે આત્માની અંદર પરિણમવું, તેમાં સમાવવું, તે અંતરવર્તી. વૃત્તિ એટલે પરિણામ, નિક્રિયા. વર્તમાની ક્રિયાને વૃત્તિ કહીએ, પરિણામની ક્રિયાને પરિણતિ કહીએ, જ્ઞાનની ક્રિયાને જ્ઞપ્તિ કહીએ. પદાર્થનું તુચ્છપણું ભાષ્યમાન થયું હોય તો અંતરવૃત્તિ રહે. જેમ અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘોડો તે ફૂટી ગયો અને પછી તેનો ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષોભ પામતી નથી, ફૂટેલા ઘડાને નાખી દે છે બધા, એમાં કાંઈ લાગતું નથી, કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાષ્યમાન છે. જ્ઞાનીને એક રૂપિયાથી માંડી સુવર્ણ ઇત્યાદિ પદાર્થમાં સાવ માટે પણ જ ભાષે છે એ વગેરે. ઠીક છે, એ કરતા ચાલે છે. સંદેશ થયા છે ને, પત્ર નથી, સંદેશ થયા છે, બોલેલા એ લખેલું છે. શું કે છે અહીંયા કે મૂળ સહિત છેદ તો જ્ઞાને કરીને થાય, પણ કષાયાદીનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર છે મુખ્ય સાધન છે. એટલે વિચાર દશા વિના કોઈને જ્ઞાન દશા હોતી નથી. પ્રથમ વિચાર દશા હોય છે અને એ વિચાર દશાને કારણે કષાયાદી પાતળા પડે છે, વૃત્તિઓ મોડી પડે છે. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે અને તેમાં પણ આત્મકલ્યાણનો બળવાન વિચાર છે એ મુખ્ય કારણ છે. અને તે વિચારને વૈરાગ્ય તથા ઉપશમ બે મુખ્ય આધાર છે. એ વિચારની સાથે સાથે એના બે પડખા હોવા જોઈએ, વૈરાગ્ય ને ઉપશમ. વૈરાગ્ય એટલે ભોગ પ્રત્યે અનાશક્તિ અથવા નિરસપણું, અને ઉપશમ એટલે કષાયાદીનું ઘણું જ મંદપણું અથવા તે પ્રત્યે વિશેષ ખેદ. શું? એમ કે અભિમાન થતું હોય તો એના પ્રત્યે પણ ખેદ. એ મુખ્ય બે મુખ્ય આધાર છે. એમ જાણી તેનો નિરંતર લક્ષ્ય રાખી તેવી પરિણતિ કરવી ઘટે, એ પરિણતિ થઈ જવી જોઈએ. શું કે છે અહીંયા? મુમુક્ષુની ભૂમિકામાં આત્મકલ્યાણનો બળવાન વિચાર થઈને વૈરાગ્ય અને ઉપશમ સહિત એ સહેજે પરિણતિ થઈ જવી જોઈએ. પૂજી બેન શ્રી આ શબ્દ વધારે કહે, પરિણતિ થઈ જવી જોઈએ. પરિણતિ થવાનો અર્થ શું છે? કે એ પરિણામ એટલા રસવાળા થાય કે સહેજે સહેજે એ પરિણતિ ચાલ્યા કરે, અને પરિણતિ થઈ જવી જોઈએ. જો પરિણતિ થઈ જાય તો કેટલાક પરિણામ જોરથી ઉત્પન્ન જ ન થાય, બળવાનપણે ઉત્પન્ન જ ન થાય. પરિણતિ થઈ ગઈ હોય તો ઘણો ફેર પડે છે. એટલે મુમુક્ષુ દશાની પણ આ એક કેળવણી છે. જેમ જ્ઞાન દશામાં જ્ઞાન ધારા એક પરિણતિ થઈ ગઈ છે, શુદ્ધોપયોગ તો ક્યારેક જ હોય, પણ શુદ્ધોપયોગ ન હોય ત્યારે જ્ઞાન દશાની જ્ઞાન ધારારૂપ પરિણતિ આત્મવૃત્તિ હોય છે. તો મુમુક્ષુને તો કે મુમુક્ષુને પણ વૈરાગ ઉપશમની અને વિચાર દશાની પરિણતિ થઈ જવી જોઈએ. આત્મકલ્યાણનું સ્મરણ કરવું પડે એમ નહીં, લક્ષ્ય જ રહે. અને લક્ષ્મીએ તો પોતાનું અકલ્યાણ થાય એવા પરિણામો પૂર્વની જાગૃતિ આવ્યા વિના કરીએ નહીં, અને એ જાગૃતિ હોય તો રસમંદ થયા વિના કરીએ નહીં. દર્શનનો પણ રસમંદ થાય અને કષાયોનો રસ પણ મંદ થાય. કોરો વિચાર નહીં, શુષ્ક વિચાર નહીં એમ કે છે. કોરો શુષ્ક વિચાર નહીં, વૈરાગ ઉપશમ સાથે નો વિચાર હોવો જોઈએ. નહીં તો વિચારમાં માણસ શું સમજી લે કે આપણે તત્વ વિચાર તો કરીએ છીએ. તત્વ વિચાર વધારે થાય એના માટે શાસ્ત્રો વાંચીએ છીએ, સાંભળીએ છીએ, ચર્ચા કરીએ છીએ. તત્વ વિચાર તો છે જ આપણને, કહું પડે વિરાગ ઉપશમની સાથે છે. કેમ કે તત્વ વિચારમાં તો આત્મકલ્યાણની વાતો આવતી હોય છે. જે તત્વ વિચારની અંદર જે અનુયોગનો માણસને અભ્યાસ હોય એના વિચારો એને ચાલે. વૈરાગ ઉપશમ સાથે હોવો જોઈએ. નિરસપણો એનું કારણ એમ શા માટે લીધું કે વિચાર પણ અમુક મર્યાદિત ચાલવાનો છે. એ સિવાય ઉદયભાવ તો આઠે કર્મનો ઉદય વર્તતો હોવાથી ઉદયભાવ તો આવવાના જ છે, ઉદયભાવો તો ચાલવાના છે. ત્યારે એ ઉદયભાવમાં તારી સ્થિતિ શું? વૈરાગ ઉપશમ હોય તો જ તીવ્ર રસે કરીને પરિણામ ન થાય. જો વૈરાગ ઉપશમ ન હોય તો તીવ્ર રસથી પરિણામ થાય. પછી ભલે એકલો રોટલીને શાક ખાતો હોય ખાલી, પણ આજે શાક બરાબર થયું છે રસ પીડ્યા વિના. એક ચીજ હોય આમ બીજો વાંધો નહીં, આપણે બે ચાર ચીજની જરૂર નહીં. એક ચીજ હોય તો ચાલે, પણ એક ચીજમાં તું રસ કેટલો લઈએ છો એ સવાલ છે. એક ચીજમાં રસ પડે છે અને અનેક ચીજમાં આવતીકાલે રસ પીડ્યા વિના રહેવાનો નથી. એટલે એવું પણ વિચારવા યોગ્ય નથી કે મને એક જ વાતમાં રસ છે, મને એક જ વસ્તુમાં રસ છે. આમ પૂછે કે ભાઈ આમ મને કોઈ ખાસ કુટુંબ પ્રતિબંધ નથી, પણ દીકરો હોય કે દીકરી હોય કે કોઈ એક વ્યક્તિમાં, બીજે બધે કાંઈ નહીં, આમ બધું અમારું કુટુંબ મોટું, પણ મને એક ઠેક ઠેકાણા સિવાય બીજે ક્યાંય બહુ ખેંચાણ નહીં. એવો ભાઈ એક જગ્યાએ ખેંચાણ છે ને, અહીં તારે આખી દુનિયા અહીંયા તારી ત્યાં આવી ગઈ. એક જગ્યાએ એને આખી દુનિયા આવી ગઈ એટલે કાલે આખી દુનિયામાં એને ખેંચાણ થવાનું છે. એક પરમાણુ સારો લાગ્યો એને જગતના બધા પરમાણુ સારા ખરાબની ભૂમિકામાં પરિણામ આવ્યા વગર રહેશે નહીં. રાગનો એક કણ રૂચ્યો એને તમામ રાગની રૂચિ છે. એવી રીતે લઈ લે ભૂલ કરે છે માણસ. આપણે બહુ નથી, એક થોડુંક છે આ જગ્યાએ, પણ ત્યાં હરખાઈ નું હોય થોડુંક કે ત્યાં બધું આવી જતું હોય, આખે આખો આત્મા ત્યાં રોકાઈ જતો હોય, હમાઈ જતો હોય. એમ નથી ચાલતું. મમુક્ષુની ભૂમિકામાં એ બધા છેતરામણા પ્રસંગ છે. એવા એમાં જીવ છેતરાઈ જાય છે. એટલે એમ છે કે એકબીજાના પૂરક છે, એકબીજાના પૂરક છે. ક્યારેક વૈરાગ ઉપશમ માટે પણ વિચાર દશા જરૂરી છે, અથવા તો આત્મકલ્યાણનો જો બળવાન વિચાર હોય તો વૈરાગ ઉપશમ આવી જાય. આત્મકલ્યાણના બળવાન વિચારને કારણે એને આપણે ભાવના પછી કહીએ. શું આત્મકલ્યાણની જે ભાવના છે એ ભાવનાને કારણે પણ વૈરાગ ઉપશમ આવે ખરા. પણ અહીંયા શું લેવું છે કે વિચારની અંદર તત્વ વિચાર વૈરાગ ઉપશમ વગરના તો નથી થતા ને, આટલું ધ્યાન ખેંચ્યું છે. હા, શુષ્કતાવાળા વિચારો નથી થતા ને, વૈરાગ ઉપશમ સાથે છે ને. ખાસ કરીને જ્ઞાન માર્ગે જે જીવો આગળ વધવા માગે છે એને વૈરાગ ઉપશમ વગરના જે વિચારો છે અથવા જ્ઞાન પ્રાપ્તિના જે વિચારો છે એને માટે આ વાત ઉપયોગી છે. એવી યોગ્યતા વાળા માટે આ વાત વધારે ઉપયોગી છે કે સાથે સાથે વૈરાગ ઉપશમ હોવો જરૂરી છે. જો એમ નહીં હોય તો તારા વિચારોનો કોઈ સાર્થક પણ રહેશે અને નિરર્થક જશે. ભીંજાયેલું હૃદય, ભાવનાથી ભીંજાયેલું હૃદય હોવું જોઈએ. ભક્તિ કરવા યોગ્ય એવા જે સ્થાનો છે એની ભક્તિ કેમ ન આવે? દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ આદિ જે ભક્તિ કરવા યોગ્ય છે એની ભક્તિ નહીં આવવાનું કારણ શું? જો જીવને સંસાર ભક્તિ તીવ્ર હોય તો જ ભક્તિ આવે, મિત્ર આવ્યા વિના કરીએ નહીં. અને આ ભક્તિ આવે તો સંસાર ભક્તિ હોય તો મળી પડી જાય. હું સુગંધી જ્ઞાન દશામાં એ વાત લખી છે. પોતે આવી શકતા નથી સોનગઢ અને સંસારના કાર્યોમાં ત્યાં સમય જાય છે ત્યારે ખેદ થાય છે. લખે છે કે હે ગુરુદેવ, આપના પ્રત્યે અત્યંત ભક્તિ થયા વિના આ સંસાર ભક્તિ મારી મટશે? એને સંસાર ભક્તિ કહેતા હતા. સંસારના કાર્યમાં રોકાતા હતા એને સંસાર ભક્તિ કહેતા હતા. જ્ઞાન દશામાં એવી વાત કરે છે. એટલું ભક્તિનું પ્રાધાન્ય પણ એમણે ગુરુ ભક્તિનું લીધું છે ત્યાં. મિત્રો તો બહુ જ દ્રષ્ટિના પાવરવાળા હતા, છતાં ગુરુ ભક્તિ માટે એવી જ વાતો કરતા હતા. જેટલી દ્રષ્ટિની દ્રવ દ્રષ્ટિની જોરથી એમણે વાતો કરી છે એટલી જ ગુરુ ભક્તિની પણ એટલી જ જોરથી વાતો કરી. અને જો એ પડખું ન હોત તો ન હોય તો સ્વચ્છંદ અને નિશ્ચયાભાસ થયા વિના રહે નહીં. તત્વની વાત સાથે ભક્તિને સંબંધ છે, એની વાત અવિનાભાવી સંબંધ છે. જેમ તત્વદ્રષ્ટિ જોરદાર તેમ ભક્તિ પણ જોરદાર. એ નિયમસાર પણ એનો પુરાવો છે અને દ્રવ દ્રષ્ટિ પ્રકાશ પણ એનો પુરાવો છે. અને આનંદ ગંજીના પદો પણ એનો જ પુરાવો છે. એમણે પણ બધા પદોમાં તત્વદ્રષ્ટિની વાત કરી છે પણ એ તીર્થંકરોની ભક્તિમાં એ બધી વાત એમણે ગૂંથી. એમણે તો વિચક્ષણતા જ વાપરી છે કે પોતાને જે તત્વની વાતો કરવી છે એનો સીધો ઉપદેશ કરવાને બદલે ભગવાન તમે આમ કહો છો એમ કરીને તીર્થંકરોની ભક્તિમાં એ તત્વજ્ઞાનને ગૂંથી નાખ્યું. બહુ વિચક્ષણતા વાપરી છે. એટલે હું આમ કહું છું ને મને આમ ખબર પડે છે એ વાત જ ન રહે. એ તો આપ પ્રભુ આપ બધું આમ તો આ બધું આપનું કહેવું છે, કહે છે પોતે. સુગાનીજી પણ પત્રમાં જેવો એમ કહે છે જે કઈ વાત તત્વની કરવી છે ને તો ગુરુદેવ એસા કહેતે હૈ એમ કરીને ગુરુદેવ ખાતે ચડાવે છે. શું છે, વિનમ્રતા અને નિરભિમાનતા સહજ હોય છે એમની દશામાં. અને ગુરુનું ખાતું ખુલ્લું છે, ઉઘાડું ખાતું. હા, ગમે એટલી રકમ નાખો ચડાવો એમને નામે. હા, ગુરુને ખાતે ચલાવો. ગુરુએ આમ કર્યું, ગુરુએ આમ કર્યું. હું કહું છું એ વાત ન રહી શકું છું, મારા ગુરુ આમ કહે છે. ગુરુનો વિકલ્પ આવે ત્યારે એમ કે એને લીધું છે ચર્ચામાં કે આમ તો ગુરુને પરદ્રવ્ય દેવગુરુ શાસ્ત્રને પરદ્રવ્ય કહીએ છીએ પણ વિકલ્પ આવે અને ગુરુ સમક્ષ આવે બરાબર. તબિયત બહુ જ અસ્વસ્થ હતી. એ લખાણ માંગ્યું ત્યારે તબિયત ઘણી અસ્વસ્થ હતી. બે પાના ભરીને લખી આપ્યું, તોય તો બે પાના ભરીને લખી આપ્યું. બે પેજ આગળ પાછળ થઈને ભરાઈ ગયા. સત્પુરુષ ના વચન ના યથાર્થ ગ્રહણ વિના હવે વિચાર કેમ ઉત્પન્ન થાય? આત્મકલ્યાણ નો વિચાર ક્યારે ઉત્પન્ન થાય? કે સત્પુરુષ ના વચન ના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી. યથાર્થ ગ્રહણ નહીતર તો મોઢે તો ઘણા કરી લઈએ છીએ, આખું વ્યાખ્યાન કડકડાટ જવા દે ટેપ રેકોર્ડર ની જેમ, એમ નહી. યથાર્થ ગ્રહણ કેમ? કે જે વચનો કહેનાર છે એમાં પણ એ આશય રહેલો છે, આત્મકલ્યાણનો આશય રહેલો છે. લીધું છે ને 689માં કે જ્ઞાની પુરુષની વાણી અને અજ્ઞાનીની વાણીમાં તફાવત ક્યાંથી પડે છે? એને એ જ વચનો સાંભળીને એ વાત એ શબ્દો ધારી લીધા હોય શું, અને એવી જ વાત કરે છતાં એમાં ફેર કેવી રીતે દેખાય, ફેર કેવી રીતે સમજાય? તો કે આશય ભેદથી એ ભેદ અથવા તફાવત સમજાય છે. પત્ર શું સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે, તે વાત યથાર્થ છે. કેમ કે શુષ્ક જ્ઞાની કંઈક શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે એટલે તેના વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદરદશાન મુમુક્ષુ જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે, પણ ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્ક જ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દે જોઈને પ્રાય ભ્રાંતિ પામવા યોગ્ય નથી. કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશય જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી, આશય ફરી જાય છે. કેમ આશય ફરી જાય છે? કે જ્ઞાની જે ઉપદેશ કરે છે એ આત્મકલ્યાણ કરતા કરતા ઉપદેશ કરે છે, આત્મકલ્યાણ સાધતા સાધતા આત્મકલ્યાણની વાત કરે છે. અને અજ્ઞાની છે એ રાગને સાધતા સાધતા એવી જ વાણી બોલે છે પણ રાગને સાધે છે, સાથે સાથે એ રાગને સાધે છે. એક આત્માને ઉપાસે છે, એક રાગને ઉપાસે છે, કોઈને કોઈ પ્રકારનો એને રાગની ઉપાસના ચાલી રહી છે. એટલે આશય ભેદ થઈ જાય છે. એ આશય આત્મકલ્યાણ જેને કરવું છે એને સમજાય છે. ઉત્કૃષ્ટ દશામાં મોક્ષું છે જે આત્મકલ્યાણ કરવા તત્પર થયો છે તેને તે આશય સમજાય છે. કેવી રીતે સમજાય છે? કે તે વાણીમાં જે રસ છે, આશયનો જે રસ છે તે તેની પાત્રતા ઉપર અસર કરી જાય છે. એવી રીતે સમજાય છે. નહીતર કોઈ એમ કે ભાઈ ઉત્કૃષ્ટ મુમુક્ષ હોય પણ એને ક્ષોભ સમોછો હોય ક્યાંથી સમજે? તો એને તો વિદ્વાનની વાણી બહુ સારી લાગે ને નાની એવું સરસ બોલી ન શકતા હોય એ કેમ બિચારો સમજે? એને તો એના કોઈ બુદ્ધિ નથી, ક્ષોભસમ નથી, આમાં ક્ષોભસમનું કામ નથી. આમાં તો એ વાણી આત્મા ઉપર કેવી રીતે અસર કરે છે, આત્મસ્પર્શી વાણીનો એવો ગુણ છે કે જો પાત્રતા હોય તો બીજાના આત્માને પણ સ્પર્શે એટલે અસર કરે. સ્પર્શનો અર્થ શું છે? અસર કરે. એ અસરને સ્પર્શના કહેવામાં કઈ વાંધો નહીં. શું ત્યાં બે દ્રવ્યની એકતા નથી લેવી, દ્રવ્યાનો યોગ ત્યાં નથી લેવો. શું એને અસર કરે છે એના ઉપરથી એ સમજી લે છે. તો મારા આત્મામાં આમ કેમ છે, મારા આત્મા ઉપર આ અસર કેમ કરી? અત્યાર સુધી તમે ઘણાને સાંભળ્યા આવી અસર મને થતી નહોતી, એ પોતાના પરિણમન ઉપરથી સામાના પરિણમનને પકડે છે અને એ પરિણમન પકડવામાં વાણી છે એ માધ્યમ બને છે. પાત્રતા હોય તો સુષ્ક જ્ઞાનીની વાણીની શુષ્કતા સમજાયા વિના, પાત્રતા વાળાને એની શુષ્કતા સમજાય, અસર ન કરે એને એમ લાગે કે નહીં, વાત મોટી મોટી કરે છે, આપણને કઈ એની અસર નથી થતી, એને અસર થાય જ નહીં. પાત્રતાનો ફાયદો શું છે કે એને તરત ખબર પડે છે, એને શુષ્કતા વાળી વાણીની પણ ખબર પડે છે અને આશયમાં જે વાણીઓ છે એની પણ એને ખબર પડે છે. પાત્રતામાં ઉલટી અસર ક્યારે નથી થતી. પાત્રતા નથી, શુષ્ક જ્ઞાનની વાણી જો અસર કરી ગઈ હોય તો સમજવું કે પાત્રતા નથી, તો એને એ વાણીનો વ્યામોહ થયો. શેનો વ્યામોહ થયો? વાણીનો વ્યામોહ થયો. આવું સરસ બોલે છે, બહુ સરસ વક્તૃત્વ એમનું, એમની ભાષા, એમની વાણી. એટલે આની અંદર શું જોવાનું છે, જો ભાષાનો રાગ થાય તો એ રાગને પોષે છે, એને આત્મા ઉપર અસર નથી થઈ. ફરીથી એને પોતાના રાગને પૂછો, અમુક પ્રકારનો એનો જે રાગ હતો, સાંભળવાનો પણ રાગ હોય છે અને એમાં પણ અમુક શૈલી રૂચે, અમુક પ્રકારની વાણી રૂચે, અમુક વિષય રૂચે, એના એના એ અંગેના પોતાના પૂર્વગ્રહો હોય છે, મિસકોન્સેપ્ટ હોય છે. એ પૂર્વગ્રહોને કારણે પાત્રતા નથી હોતી. એ પૂર્વગ્રહોનું પોષણ થાય એટલે એનો રાગ પોષાતો હોય અને એને એમ લાગે કે મારા આત્મા ઉપર અસર કરે છે, તો ત્યાં વળી બીજી ભૂલ નવી ઊભી થાય છે, ત્યાં પાસે બીજી ધોકો ખાઈ ગયો, ભૂલ ખાઈ ગયો. એવું એમ બતાવે છે કે પાત્રતા નથી આવી. પાત્રતા હોય તો તરત ખ્યાલ આવે આમાં કાંઈ નથી, ગમે એવું સારું બોલે નહીં, આપણને એમાં કાંઈ લાગતું નથી, તરત જ ખબર પડે. એવું છે. શિષ્ય પાત્રતામાં ત્યાં આધાર સુપાત્ર, પ્રત્યક્ષ સદગુરુનો યોગ ન હોય તો ત્યાં સુપાત્ર જીવ આધાર છે. એટલે કે સુપાત્ર જીવનો સત્સંગ કરે અને એ સુપાત્ર જીવની વાણી અસર કરે એ બને છે, એવું પણ બને છે, એ બરાબર છે. એમ થવું ઘટે છે અને એ બરાબર છે. પોતાનો રાગ ને પોતાનો અભિપ્રાય પોષવા માટે કોઈ સત્સંગ કરે કે શાસ્ત્ર વાંચે તો પણ એ પોતાના વિપર્યાસને જ પોષે છે એમ કેવું. આમાં તો શું છે, માસ્ટર કિયાની એ છે કે એક નિષ્ઠાથી અને એક લક્ષ્યથી મારા આત્મકલ્યાણ સિવાય મારે બીજો હેતુ નથી આ પ્રવૃત્તિ પામવાનો. આજે ધાર્મિક પ્રવૃત્તિનું કોઈ પણ સાધન હો, ધર્મ સાધન, બાહ્ય ધર્મ સાધન, કોઈ બી પ્રવૃત્તિ કરતો હોય જીવ, એને એક નિષ્ઠાને એક લક્ષ્ય આત્મકલ્યાણનું જ હોય તો બચે, નહીંતર પડવાના હજાર ઠેકાણા ને રોકાવાના હજાર ઠેકાણા છે. ક્યાંક રોકાઈ જશે અને પોતાને ખબર પડશે, અટવાઈ જશે. એ તો ડિસિપ્લિનરી પ્રિન્સિપલ છે. ઈજો પછી કાંઈ ઠેકાણું રહેવાનું નથી. કે છે સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના ત્યાંથી વાત ચાલે છે. ગ્રહણ કરવા એટલે માત્ર ધારણા કરવી એમ નહીં, યથાર્થપણે ગ્રહણ કરવા એટલે જે આત્મકલ્યાણના લક્ષ્ય એ કહેવાયેલા વચનો છે એ જ આત્મકલ્યાણના લક્ષ્ય એનું અવધારણ થાય તો એને ગ્રહણ કર્યા એમ કહેવાય. યથાર્થ ગ્રહણ કર્યા વિના વિચાર ઘણું કરીને ઉત્પન્ન થતો નથી. એટલે વચન શ્રવણ કરે કે વચનનું વાંચન કરે ત્યારે આ હેતુ પહેલા હોવો જોઈએ, એ હેતુ લઈને બેસેલો હોવો જોઈએ કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે, મારે બીજું કોઈ આમાં કામ નથી, ક્ષોભસમ પણ વધારવો નથી. બીજું તો લક્ષ્ય કોઈ પર બીજા મુમુક્ષુનું કે બીજી વ્યક્તિનું તો લક્ષ્ય નથી. વાંચન કરવું પડતું હોય તો બીજાને સમજાવવા માટે તો થોડું તૈયાર થવું પડે કે નહીં, હે? ખલાસ. બીજાને સમજાવવા માટે તૈયાર થવું પડે તો એમાં પોતાનું લક્ષ્ય જાળવવું સંભવ નથી. પોતાનું કરતા 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 જે થવું હોય તો થાવ, જે થવું હોય તે થાવ, ને ન થવું હોય તે ન થવું. કાંઈ કોઈ બીજું થવાની અપેક્ષા જ એને નથી. એક આત્મકલ્યાણની અપેક્ષાથી બીજી બધી ઉપેક્ષા છે, કોઈ અપેક્ષા નથી. તો એ વચનનું યથાર્થ ગ્રહણ થઈને વિચાર ઉદ્ભવ થાય, એ વિચાર પણ યથાર્થ ઉદ્ભવ થાય, નહીતર એ વિચાર યથાર્થ ઉદ્ભવ થતો નથી. અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામે છે, થાય છે, પરિણામ પામેથી થાય છે. તે ઘણું કરી એકબીજા કારણોને અન્યોન્ય આશ્રય જેવું છે, એટલે કે એકબીજાના પૂરક છે. અન્યોન્ય આશ્રયનો અર્થ શું છે કે એકબીજાના પૂરક છે. સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષની પ્રતીતિ એટલે ઓળખાણ થઈને વિશ્વાસ આવવો, એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે. કલ્યાણ થવાના અનેક પ્રકારના જે પરિણામો છે એમાં આ સર્વોત્કૃષ્ટ પરિણામો છે. અને તેમ હોવાથી તેમને અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામેથી થાય છે. શું? સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ. શું એ ક્યારે થાય છે? અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામેથી થાય છે. પછી ઓળખાણ થાય એટલે એવી જ ભક્તિ આવે, મારે સત્પુરુષના આશ્રયે રહી જવું છે. આમ ગુરુદેવ કોઈને વ્યક્તિગત નહોતા કહેતા, પણ જો કોઈ પ્રવૃત્તિ છોડીને સોનગઢમાં રહે તો એની પ્રશંસા. સત્પુરુષના આશ્રયમાં તો આવ્યો ને, એ આશ્રય, અનન્ય આશ્રય ભક્તિ જો આવે તો એમના વચનોનું યથાર્થ ગ્રહણ થયા વિના રહે નહીં. અને ભક્તિ ન હોય અને પછી દ્રવ્યથી સંયોગ હોય તો એ દ્રવ્ય સંયોગ સફળ થતો નથી, એ તો યોગ અયોગ બરાબર થઈ પડે છે. તો ભક્તિ સહિત જ યોગ હોવો જોઈએ, એમની પ્રતીતિ હોવી જોઈએ અને એમની આશ્રય ભક્તિ પણ હોવી જોઈએ. અનન્ય આશ્રય ભક્તિ એ શબ્દોને અવતરણ ચિહ્ન કર્યું છે, જુઓ એના ઉપર વજન છે કૃપાળુદેવનું. એ વાત ઉપર વજન છે કે સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષની પ્રતીતિ એ બંને કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી એ ક્યારે બને છે, ગ્રહણ અને પ્રતીતિ ક્યારે થાય છે, કે તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામે ત્યારે થાય છે, જ્યારે ને ત્યારે અધ્યાર છે. શું ફરીથી સ્પષ્ટ કરીએ કે જ્યારે સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ ક્યારે થાય, સત્પુરુષની પ્રતીતિ ક્યારે થાય, કે જે કલ્યાણ સભાના ઉત્કૃષ્ટ નિમિત્ત છે, કે તેમની અનન્ય આશ્રય ભક્તિ જ્યારે પરિણામ પામે એ પરિણામ પામેથી થાય છે. ભક્તિનું પ્રાધાન્ય લઈ લીધું અને એ શરતમાં વાત નાખી, સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ થાય તો જીવને આત્મકલ્યાણનો બળવાન વિચાર થઈ અને આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય. પણ એમનું યથાર્થ ગ્રહણ થવું જોઈએ, એમની વચનની પણ પ્રતીતિ આવવી જોઈએ. પ્રતીતિનો અર્થ એ છે કે તેમનામાં ક્યાંય શંકા પડે નહીં. એક વચન ન માને ને નમાણું વચન માને એમ પણ નહીં. સો વાત છે એમાં એકાદ વાત મને નથી માની, બાકી નમાણું વાતમાં આપણને કાંઈ વાંધો નથી એમ નથી ચાલતું. એવી રીતે પ્રતીતિના ટુકડા થતા નથી. પ્રતીતિ આવે એટલે 100-100% આવે છે. અને એ ક્યારે બને છે? અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામે ત્યારે. અનન્ય આશ્રય ભક્તિ ન હોય તો એ વચનોનું યથાર્થ ગ્રહણ અને એમની પ્રતીતિ ઉત્પન્ન થવા મુશ્કેલ છે, ન થઈ શકે. અનન્ય આશ્રય ભક્તિ લીધી છે, ગ્રહણ થવા માટે આ પરિસ્થિતિ જરૂરી છે એમ કે છે. અન્ય નહીં તે અનન્ય શબ્દાર્થ એમ છે, જ્યાં બે પણ નથી. શું ઐક્ય ભાવ, અનન્ય પણ અથવા એના જેવી બીજી નહીં. અન્ય અનન્યનો એક અર્થ એવો પણ છે, એના જેવી બીજી નહીં. કેવી જોરદાર કે એના જેવી બીજા કોઈ નહીં હોય એવી. આપણે એમ કહેવાતું ને વૈષ્ણવની ભક્તિ માટે એમ કહેવાતું કે એમને એમના જેવી કોઈની ભક્તિ નહીં. ગુરુદેવની ભક્તિ, ભેંસરીને જે ગુરુદેવની ભક્તિ હતી એવી ભક્તિ કોઈને નથી એમ કહેવાતું હતું. કેવી પ્રસિદ્ધ પણ કેમ કે એ જે પહેલો નંબર છે એમનો જે ભક્તિનો, બીજા પણ ભક્તિ કરનારા તો હજારો માણસો હોય છો, પણ પહેલા નંબરમાં ને બાકીના નંબરમાં આંતરો બહુ મોટો. જેમ એક માણસ 90% માર્કે પાસ થાય પહેલે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, પછી સેકન્ડ નંબર આવે એનો સીધો 70% હોય, ભલે એ ડિસ્ટિંક્શન હોય, પણ 20% અંતર એ બહુ મોટું અંતર કહેવાય. 88% વાળો એની નજીકમાં ગણાય 90, પણ 70 ને 90 તો બહુ મોટો ફેર છે. એમ અનન્ય એટલે એના જેવી બીજાની નહીં એવી આશ્રય ભક્તિ. આશ્રય ભક્તિ એટલે શું? તેમના આશ્રયે આત્મકલ્યાણ સાધવાનો અભિપ્રાય સહિત ભક્તિભાવ જેને છે તે શું? અનંતકાળમાં મને સત્પુરુષ મળ્યા છે, અરે તીર્થંકરો પણ મળ્યા છે, પણ મેં મારું આત્મકલ્યાણ કદી સાધ્યું નથી. હવે આ ભાવમાં જે સત્પુરુષ મળી ગયા છે તેથી મારે મારું આત્મકલ્યાણ કરી જ લેવું છે. આ ભાવને વ્યર્થ ફોકટ જવા દેવો નથી એવો નિર્ધાર કરીને એના આશ્રય આત્મકલ્યાણ કરવાની ભાવના ઉત્પન્ન થાય એને આશ્રય ભક્તિ કહે છે. આશ્રય આશ્રય કલ્યાણ સાધવું છે, સ્વચ્છંદે સાધવું નથી, આશ્રય સાધવું છે. આશ્રય ન રહે ત્યાં આશ્રય ભાવના પછી રહે છે, જ્યાં આશ્રય ન રહે ત્યાં આશ્રય ભાવના રહે છે. અથવા કોઈ વખત એવું બને કે એવો ભક્તિભાવ હોવા છતાં પણ સત્પુરુષ ન હોય તો શું કરે, ત્યારે એને આશ્રય ભાવના વર્તે કે કોઈ સત્પુરુષ મને મળી જાય તો એની આશ્રય ભક્તિમાં હું મારું જીવન નાખી દઉં. તો એ જે અનુપસ્થિત પરિસ્થિતિમાં જે ભાવના થાય, આશ્રય કરવાની ભાવના થાય, તેને આશ્રય ભાવના કહે છે. અને પ્રત્યક્ષ હોય અને ભક્તિ આવે આશ્રય રહેવાની, તો એને આશ્રય ભક્તિ કહેવામાં આવે છે. અને જોરદાર હોય, તીવ્ર હોય ત્યારે એને અનન્ય આશ્રય ભક્તિ કહેવામાં આવે છે.
બીજાનો આશ્રય નહીં,
બીજાનો આશ્રય એવી ભક્તિ, અનન્ય આશ્રય, અન્ય નહીં, એની તુલના કોઈ ન કરી શકે. ઘણું કરી એકબીજા કારણોને અન્ય અન્ય આશ્રય જેવું છે, એટલે કોઈને તો શું છે કે વચનનું યથાર્થ ગ્રહણ થઈને સત્પુરુષની પ્રતીતિ થતાં આશ્રય ભક્તિ ઉપજે છે, કોઈને આશ્રય ભક્તિ થતાં સત્પુરુષની પ્રતીતિ અને વચનનું યથાર્થ ગ્રહણ થવું બને છે. એમ એકબીજાના અન્ય અન્ય આશ્રય પણ બને છે, કોઈને આમ બને છે, કોઈ કેસમાં આમ પણ બને છે, એમ જેવું. ક્યાંક કોઈનું મુખ્યપણું છે અને ક્યાંક કોઈનું મુખ્યપણું છે, એટલે કોઈને આમ બને છે. મુખ્યતા એ પહેલા યથાર્થ ગ્રહણ થઈને પ્રતીતિ આવીને આશ્રય ભક્તિ ઉપજી, તો કોઈને પહેલા આશ્રય ભક્તિ આવી અને પછી યથાર્થ ગ્રહણ થઈને પ્રતીતિ આવી, એમ કોઈને આ મુખ્યતાથી કામ થાય તો કોઈને આ મુખ્યતાથી કામ બને છે. એકબીજાના આશ્રય બંને વાત રહેલી છે, એટલે એકબીજા કનેક્ટેડ છે, બંને વાતો એકબીજા સાથે સંબંધિત છે. તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે, બહુ સરસ વાત લીધી, હવે અમારો પોતાનો અનુભવ કહે છે. તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય ને તેને સત્પુરુષની આશ્રય ભક્તિ અહંભાવાદી છેદવાને છેદવાને માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. હવે એ બેમાં પણ આશ્રય ભક્તિની પ્રધાનતા પોતાના અનુભવથી એમણે કહી છે કે અમને તો એમ અનુભવમાં આવે છે કે જો ખરેખરો મુમુક્ષુ હોય, મુમુક્ષુ શબ્દ ન લીધો, ખરેખરો મુમુક્ષુ હોય તો એને સત્પુરુષની આશ્રય ભક્તિ અહંભાવાદી છેદવાને માટે, ઓલા વૃત્તિ છૂટી જતી, વૃત્તિ દમન કરી શકતા હતા પણ અહંભાવ થતો હતો, એવા કોઈ પણ દોષો છેદવા માટે, જે છેદવા કઠણ પડે એવા અનેક દોષો છેદવાને માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ એટલે એનું રિઝલ્ટ આવે વિચારદશાનું, તેના માટે તે આશ્રય ભક્તિ ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. આશ્રય ભક્તિમાં એટલો ગુણ છે, એ ભક્તિ જો આવે તો જીવને બીજા બધા દુર્ગુણો છેદવા માટે અને વિચારદશાનું પરિણામ એટલે રિઝલ્ટ ફળ આવવા માટે, અને તે પણ અલ્પકાળમાં આવવા માટે, જો ઉત્કૃષ્ટ કારણ લીધું છે, સર્વશ્રેષ્ઠ કારણ લીધું છે, અને એ રીતે એમને પોતાના અનુભવને અહીંયા વ્યક્ત કર્યો છે. સહેલો અને સારામાં સારો, ખરેખરો એટલે ખરેખર આત્મકલ્યાણ કરવા નીકળ્યો હોય એની વાત છે. ઈમાનદારીથી અંદરમાં થોડી થોડી સંસારની મીઠાશ વર્તતી હોય એની વાત નથી. ના, એમાં શું છે, ભલે ઓળખાણ નથી પડી તો પણ તેનો આદર કરવા યોગ્ય એટલા માટે છે કે એને વિચારદશા અને પ્રતીતિ બે આવશે. આ એક પરિણામ એવા છે, કેમ કે નિષ્કામ છે. સંસારનો કોઈ આશય હોય તો એ સકામ છે. નિષ્કામ ભક્તિ, ઓઘે પણ નિષ્કામ ભક્તિ, આપણે આ ચર્ચા ઘણી વાર થઈ છે, ઓઘે પણ નિષ્કામ ભક્તિ નિર્મળતા લાવે છે. અને નિર્મળતાથી એને વચન ગ્રહણ અને પ્રતીતિ આવવાની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. નિષ્કામતા હોવી જોઈએ, કોઈ આશય બીજો આશય આત્મકલ્યાણ સિવાય બીજો આશય એને હોવો ઘટે નહીં. કેમ ઓઘે છે, પણ કેટલાક કારણોથી બૌદ્ધિક વિશ્વાસ તો આવે છે ભાઈ. બુદ્ધિગોચર બૌદ્ધિક સ્તર પર જે કારણોથી વિશ્વાસ આવે છે, એ કારણોથી વિશ્વાસ મૂકીને નિષ્કામપણે જો ભક્તિમાં પરિણામ આવે, નિર્મળતા આવે, આવે ને આવે જ, અને એ નિર્મળતા એને એની ઓખ સંજ્ઞા રહેવા નહીં દે. પણ કાંઈ માન કાંઈ દુઃખ કોઈ પણ બીજું પ્રકાર હોય સકામપણું હોય તો દ્રષ્ટિ મલિન રહે છે અને દ્રષ્ટિ મલિન રહે છે ત્યાં નિર્મળતા આવતી નથી અને વચનોનું યથાર્થ ગ્રહણ થતું નથી અને એ ભક્તિને અનુમોદના આપવામાં આવતી નથી. માટે નિષ્કામ હોય તો એને અનુમોદના આપવી જોઈએ ભલે ઓક્ષી ના એ હોય તો.